તારીખ 11/6/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 943 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 560
હું આત્મા જ્ઞાયક છું એવી સામાન્યની દ્રષ્ટિ તો કાયમ રાખવી. દ્રષ્ટિ નિર્વિકલ્પ છે, એને વચનમાં સ્પષ્ટ કરતા વિકલ્પપૂર્વક જે ભાવ જણાય છે તેમાં હું આત્મા જ્ઞાયક છું એ દ્રષ્ટિનો વિષય છે. આત્મા જ્ઞાયક સ્વરૂપે છે, એમાં પોતાનું હોવાપણું, છુંમાં હોવાપણું છે, હુંમાં પોતી લીધો છે, હું છું. સ્પષ્ટીકરણ કરવામાં હું આત્મા જ્ઞાયક છું એટલા ચાર પદ પડે છે. વિકલ્પમાં તો એટલો, નિર્વિકલ્પમાં તો એટલો કોઈ પદ, એક પદ પડતું નથી. એ નિર્ભેદ દ્રષ્ટિ છે, એ નિર્ભેદ છે દ્રષ્ટિ. એને સામાન્યની દ્રષ્ટિ કહી, સામાન્યની એટલે જેમાં આટલા વિશેષ નથી. હું છું, હું આત્મા છું, હું જ્ઞાયક છું એવી વિશેષપણાની દ્રષ્ટિ નથી. પણ આવું વિશેષપણું જેમાં અંતર્ગર્ભિત છે એવી સામાન્યની દૃષ્ટિ. કેમ કે સામાન્ય સામાન્ય કહેતા સામાન્ય સમજાતું નથી, એટલે સામાન્યને જ વિશેષપણે કહેવામાં આવે છે. સામાન્યને વિશેષપણે કહેવામાં આવે છે તો પણ વિશેષતાને છોડીને સામાન્યનું ગ્રહણ કરવું, વિશેષતાનું લક્ષ છોડીને સર્વ વિશેષોનું એક સામાન્ય એવું લક્ષમાં લેવું, શ્રદ્ધા એવા પોતાના લક્ષમાં આવેલા સ્વરૂપને શ્રદ્ધે ત્યારે તેના ત્યાં સામાન્યની દ્રષ્ટિ થઈ. એવી દ્રષ્ટિ તો કાયમ રાખવી, એવી દ્રષ્ટિમાં કાંઈ પણ ફેરફાર હોવો ન ઘટે. દ્રષ્ટિ જો પોતાના સામાન્ય સ્વરૂપનો હોય, સામાન્ય સ્વરૂપનું રૂપ ન હોય, એની દ્રષ્ટિ ન હોય, તો અનાદિની જે વિપરીત દ્રષ્ટિ છે, સામાન્યની વિરુદ્ધ જે દ્રષ્ટિ છે, પોતાનાથી વિરુદ્ધ જે દ્રષ્ટિ છે, એટલે કે પરતે હું, આવો જ્ઞાયક આત્મા સ્વતે હું એમ નહીં પણ પરતે હું, એવી દૃષ્ટિ તો અનાદિની છે. આ દ્રષ્ટિ સ્વસ્વરૂપની હોય અને કા દ્રષ્ટિ પરમા સ્વસ્વરૂપની હોય, સ્વમાં સ્વસ્વરૂપની હોય, તો તે સમ્યક છે, એમ ન હોય તો તે અસમ્યક છે, અર્થાત વિપરીત છે. એવી દ્રષ્ટિ તો કાયમ રાખવી, એટલે પોતાની દ્રષ્ટિ તો કાયમ રાખવી, એ દ્રષ્ટિપૂર્વક એમ કહેવું છું. મને આવી દ્રષ્ટિપૂર્વક એટલે સમ્યક શ્રદ્ધાનપૂર્વક સામાન્ય આત્મા ઉપર દ્રષ્ટિ રાખવી અને જ્ઞાનની વિશેષતા કરવી, એમ આવી સામાન્યની દ્રષ્ટિ રાખવી ને જ્ઞાનની વિશેષતા કરવી. દ્રષ્ટિનો વિપર્યાસ ઉભો રહે અને જ્ઞાનની વિશેષતા કરવા જાય તો જ્ઞાન બીજું સાધશે, વિપરીત સાધશે. કેમ કે જેને પરની શ્રદ્ધા છે તેના જ્ઞાનમાં પરમાથી સુખ નો પણ વિશ્વાસ છે, ઊંડો વિશ્વાસ છે. તો એનું જ્ઞાન વિકાસ પામીને શું સાધે કે દુઃખને સાથે, સુખને ન સાથે પણ દુઃખને સાથે, વિશેષપણે એ દુઃખને સાથે. જ્ઞાનમાં કદાચિત કોઈ એક પ્રકારની વિશેષતા થાય, કેટલાક પ્રકારની વિશેષતા થાય તો એ દુઃખને સાધે, એ સુખને ન સાધી શકે. જેની શ્રદ્ધા ઊંધી એનું બધું ઊંધું, જેની શ્રદ્ધા સવળી તેનું બધું એમ છે. તો પણ એ જ્ઞાન એનું મિથ્યા જ્ઞાન છે અને મુનિદશા પર્યંતનું બાહ્યાચરણ મિથ્યા આચરણ છે. મિથ્યા ચારિત્ર અને મિથ્યા જ્ઞાન કેમ કે ત્યાં તે જ્ઞાન સ્વરૂપને વેરતું નથી, સ્વરૂપનો અનુભવ કરતું નથી. પણ શાસ્ત્ર જ્ઞાન સંબંધિત રાગ અને બહારના ક્રિયાકાંડ સંબંધિત રાગ એ રાગને સ્વપણે અનુભવે છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને, જ્ઞાનાત્મ સ્વરૂપને સ્વ સ્વરૂપે અનુભવવાને બદલે, એને વેદવાને બદલે શાસ્ત્ર વાંચનનો રાગ અને ક્રિયાકાંડનો રાગ એને ચારિત્ર લોકો કહે છે, જેમના જ્ઞાન લોકો કહે છે. લોકો એને જ્ઞાનને ચારિત્રમાં સત્વે છે. એ સંબંધીના રાગને એ હું પણ અનુભવ કરે છે અને એમાં એની દ્રષ્ટિ, એ રાગ ઉપર એની દ્રષ્ટિ છે કે આ રાગ વધારું, શાસ્ત્ર વાંચનનો રાગ વધારું અને ચોખ્ખી ક્રિયા પાળવું એવો રાગ વધારે દ્રઢ કરું, એમાં જરા પણ હું શિથિલતા ન કરું. એટલે જ્યાં આત્મા ઉપર, સામાન્ય ઉપર દ્રષ્ટિ નથી ત્યાં અનાદિની રાગ ઉપરની દ્રષ્ટિ કામ કરવા, કામ કરે છે. અને એના જ્ઞાનમાં આત્મા નથી, એના ચારિત્રમાં પણ આત્મા નથી. જેના જ્ઞાનમાં આત્મા સમીપ નથી, જેના ચારિત્રમાં આત્મા સમીપ નથી, પણ જે જ્ઞાન ને ચારિત્રથી પણ રાગ સાથે જ મૈત્રી કરે છે, રાગ રહિત વિતરાગ સ્વરૂપી આત્માની પરમપદની મૈત્રી કરવાને બદલે એ જ્ઞાન ચારિત્ર દ્વારા રાગની મૈત્રી કરે છે. પરિણામ તો જ્ઞાન ગુણના અને ચારિત્ર ગુણના છે, પણ કામ ઉલટું કરે છે. તેથી તેને મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે જ્ઞાનની શાસ્ત્ર સ્વાધ્યાયનો પ્રસંગ છે, શાસ્ત્રનો અધ્યયન વિશેષ કરવામાં આવે છે, જેને એને એક સૂચના છે કે સામાન્ય ઉપર દ્રષ્ટિ રાખીને જ્ઞાનની વિશેષતા કરવી. દ્રષ્ટિમાં સામાન્ય ન હોય અથવા એ પડખાને બાદ કરીને એની અવગણના કરીને, એની ઉપેક્ષા કરીને એ કાંઈની સામાન્ય દ્રષ્ટિએ અમે કાંઈ ન સમજીએ. શાસ્ત્ર તો વાંચીએ છીએ, સત્શાસ્ત્રો વાંચીએ છીએ, આચાર્યોના શાસ્ત્રો વાંચીએ, પણ એ શાસ્ત્રમાં આમ કહ્યું છે, જે વાંચે છે એમાં એમ કહ્યું છે કે દ્રષ્ટિ તો સામાન્યની રાખીને જ્ઞાનની વિશેષતા કરવી તો જ્ઞાનમાં નિર્મળતા થશે, નહીતર જ્ઞાનમાં નિર્મળતા નહીં થાય. બહારનો અવઘાડ કદાચિત પૂર્વકર્મને કારણે વધશે, એવો પૂર્ણ ક્ષોક્ષમનો કાળ હોય તો ક્ષોક્ષમ વધે પણ ખરો. એમ લાગે કે એને એમ લાગે, ભ્રમ એમ થાય કે મને જ્ઞાન વધે છે, એ જ્ઞાન નથી વધતું, ત્યાં જ્ઞાન વધતું નથી, એ જ્ઞાનની નિર્મળતા પણ નથી. જેમાં નિર્મળ આનંદ સ્વરૂપ આત્મા જે જ્ઞાનમાં ન હોય, એ જ્ઞાનમાં નિર્મળતા શેની? અને જે જ્ઞાન મલિન રાગાદી ભાવ સાથે એકત્વ સાધતું હોય, એ જ્ઞાન નિર્મળતાને કેવી રીતે પ્રાપ્ત કરે? એ જ્ઞાન નિર્મળતાને પ્રાપ્ત કરતું નથી. આમ ચોખ્ખો હિસાબ છે. એ રીતે જ્ઞાનની વિશેષતા કરવી એ નિર્મળતાનું કારણ છે. કે સામાન્ય ઉપર જેની દ્રષ્ટિ છે એવા સમ્યક દ્રષ્ટિ સત્શાસ્ત્રોનું અધ્યયન કરે છે તો એને જ્ઞાનની નિર્મળતા ઉત્તરોત્તર થતી જોવામાં આવે છે. એ જ્ઞાનની નિર્મળતા થવાનું કારણ શું? કે મૂળમાં કારણ તો સ્વરૂપની દ્રષ્ટિ હતી. એટલે શાસ્ત્રમાં પણ જે અનેક વાતો છે એ તમામ વાતોનો સરવાળો, તમામ વાતોનું કેન્દ્રિત પણ એ સામાન્ય દ્રવ્ય ઉપર કરે છે. જેમ કે આત્માના વિશેષોને જાણે, ગુણ પર્યાયોના ભેદોને જાણે, તો પણ એ સરવાળો સામાન્ય ઉપર લગાવે છે. એ બધાથી અભેદ એવો સામાન્ય આવો મહાન આત્મા છે એમ એની મહાનતામાં સામાન્ય વિષય થાય છે. દ્રષ્ટિ ફેરે ફેર કેટલું થાય છે? આ એક જ પોઈન્ટ વિચાર રહ્યો છે કે જેની દ્રષ્ટિ રાગ ઉપર છે એને આત્માના જ ગુણ પર્યાયના ભેદો, ભેદને સાધતા વિકલ્પ વધવાનું ને રાગ વધવાનું કારણ થાય છે, નિમિત્ત થાય છે. કારણ એટલે નિમિત્ત થાય છે. અજ્ઞાનમાં જેને સામાન્યની દ્રષ્ટિ છે તેને તે જ ગુણ પર્યાયના ભેદો તેના સામાન્યની મહત્તામાં વધારો કરે છે, મહિમામાં વધારો કરીને પેલો ભેદરસને સાધે છે ને આ અભેદરસને સાધે છે, નિમિત્તે નીચે થાય એની દ્રષ્ટિ સામાન્ય ઉપર છે. એ મૂળ માતા દ્રષ્ટિ સામાન્ય ઉપર છે તો જ્ઞાન સામાન્યને અનુસરે છે. દ્રષ્ટિ રાગ ઉપર છે તો જ્ઞાન ચારિત્ર એ રાગ બાજુ ખેંચાય છે. આમ દ્રષ્ટિ છે એ ખેંચે છે, દ્રષ્ટિ છે એ ખેંચે છે, શ્રદ્ધા છે એ ખેંચે છે, તમામ ગુણોના પરિણમને જાણે કે એ અંદર ખેંચે છે. એવું એક નિમિત્ત પણ છે પોતાના પરિણમ. એ પરિણમને શિથિલ નથી કરતું, એ પરિણમને સ્થિર કરે છે, પરિણમને વિશેષ ઉગ્ર કરે છે, એવું એનું કાય છે. એટલે દ્રષ્ટિ કાયમ સામાન્ય ઉપર, સતત સામાન્ય ઉપર, નિરંતર સામાન્ય ઉપર તેની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ રાખીને જ્ઞાનની વિશેષતા કરવી, સત્શાસ્ત્રોનું અધ્યયન કરવું, તે નિર્મળતાનું કારણ છે. છદ્મસ્થનો ઉપયોગ દ્રષ્ટિ ભલે સામાન્ય ઉપર હોય તો પણ સ્વરૂપમાં અંતરલીન રહેતો નથી. નીચેના ગુણ સ્થાને તો ક્યારેક ક્ષણ પૂરતી લીનતા આવે છે અને પછી પાછો સ્વવિકલ્પ દશામાં ઉપયોગ ચાલ્યો જાય છે. એ સ્વવિકલ્પ દશામાં જતા ઉપયોગનો કેવી રીતે વ્યવસ્થિત કરવો કે જ્ઞાનની નિર્મળતા થાય એવી પ્રક્રિયામાં એને જોડવો. એ જ્ઞાનની પ્રક્રિયા કેવી રીતે થાય કે સત્શાસ્ત્રોનું અધ્યયન કરતા થાય. કેમ કે એ સત્શાસ્ત્રોમાં જે વચનો રહ્યા છે તે આત્મરસથી ભરપૂર રહ્યા છે, જેમાં ચૈતન્ય રસ નીતરે છે એવા એ વચનો છે. એ વચનોમાંથી ચૈતન્ય રસને ઘૂંટે છે, તેથી ચૈતન્ય રસને ઘૂંટતા એમાંથી નિર્મળતા વધે છે. અમૃતચંદ્રાચાર્ય સમયસારની ટીકાનો પ્રારંભ કરતા એમ કહ્યું કે અનાદિથી મારી પરિણતિ રાગાદી ભાવોથી કલ્માશિત છે, અનાદિથી અત્યાર સુધી હું જોઉં છું તો મારી પરિણતિ કષાયથી કલ્માશિત થયેલી છે. આ સમયસાર પરમાગમની ટીકાનો વિકલ્પ પૂછો છે કે આ મહાન પરમાગમની ટીકા લખું તો મારી ભાવના કોઈ મારો ક્ષોભક્ષમ વધારવાનું નથી, મારી ભાવના શાસ્ત્ર પ્રત્યેના સુભરાગને વધારવાની પણ નથી, પણ એ કાર્ય દ્વારા પણ મારી પરિણતિમાં તે કલ્માશિત પણ દૂર થઈને નિર્મળતા અને વિચારતા વધો એવી ભાવનાથી હું આ ટીકાનો પ્રારંભ કરો. પ્રારંભમાં એક શ્લોક આવો રહ્યો છે, એનો અર્થ શું થાય છે કે સત્શાસ્ત્ર આદિ કોઈ પણ ક્રિયા બાહ્ય ક્રિયા છે. એ બાહ્ય ક્રિયા જેની દ્રષ્ટિ સામાન્ય ઉપર નથી તેને રાગાદી સુગરાગની વૃદ્ધિનું કારણ થાય છે, અને જેની દ્રષ્ટિ આત્મા ઉપર છે તેને નિર્મળતાનું કારણ થાય છે. કેમ કે તે માધ્યમથી પણ એ શાસ્ત્રમાં કહેલા વિવિક્ષિત કહેવાધારેલું જે આત્મ સ્વરૂપ જ્ઞાયક આત્મા, તે જ્ઞાયક આત્માનો જ રસ ઘૂંટવો છે, એમાં બહાનું છે. શાસ્ત્ર વાંચવું કે શાસ્ત્ર રચવું એ તો બહાનું છે. એ બહાના કરે પણ એ પોતાનું કાર્ય કરે છે. કેમ કે ઉપયોગ તો સતતપણે ધારાવાહીપણે સદમુખનો અંતરલીન રહેતો નથી. જો રહી જાય એની દશા હોય અને જો અંતર્મુખ પણ રહી જાય, બે ઘડી પણ રહી જાય, તો વાત પૂરી થઈ ગઈ તો કેવળ જ્ઞાન થઈ જાય છે. પછી તો પ્રશ્ન રહેતો નથી કે કાંઈ સાધવું બાકી રહે છે, સાધની સિદ્ધિ થઈ જાય છે. એટલો બધો આત્મામાં સામર્થ્ય કર્યું છે, એટલું બધી શક્તિ ભરી છે કે જે શક્તિની સામે બે ઘડી પણ જો ત્રાટક લગાવવામાં આવે તો શક્તિનો પૂર્ણ વિકાસ થાય છે, પૂરેપૂરી વિકસિત થઈ જાય છે. એટલું બધું સામર્થ્ય એ પહેલી વાર સ્વસન્મુખ થઈને એ સામર્થ્યને જોવે ત્યાં એને બધા જ ગુણોની આંશિક નિર્મળતા પરિણમનમાં થઈ અને અનુભવ ગોચર થાય. આ તો પ્રથમ દર્શને આમ થાય છે. પછી તો જો બે ઘડી પણ સ્થિર એની સામે રહેવાય તો અનંતકાળનું જે શિવનું અજ્ઞાન અને અપરાધ, અનંતકાળના થયેલા અપરાધો એ બે ઘડીની અંદર સાફ થાય છે. આત્મબુદ્ધિનું સામર્થ્ય છે. અનંતકાળથી થયેલા કરેલા અપરાધો કાઢવા અનંતકાળની આવશ્યકતા નથી. જઘન્ય અંતર્મૂર્ત એક ક્ષણમાં તો એને મર્યાદિત સ્થિતિમાં લઈ લે છે, એની અનંતતાને તોડે છે. પરમલબ્ધિમાં એ આવે છે. પહેલા તો કરણલબ્ધિની એ પહેલાની ચાર લબ્ધિ છે ને, એમાં દેશના પ્રાયોગ ચાર લબ્ધિ છે. એમાં એક લબ્ધિ એવી છે કે કોઈ જીવને દર્શન મોહનીની સ્થિતિ 70 કોડા કોડી સાગરની પડી હોય, એટલી વધુમાં વધુ કર્મની સ્થિતિ દર્શન ભોવની છે. ટીકણા પરિણામ પણ દર્શન ભોવના છે. અને લાંબા લાંબી સ્થિતિ પણ રસ એનો તીવ્ર હોવાથી વધુમાં વધુ બુદ્ધિ કર્મની પ્રકૃતિમાં દર્શન ભોવની કર્મ પ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળી હોય. એવી કોઈને 70 કોડા કોડી સાગરની બંધાણી હોય તો પણ અંત કોડા કોડી સાગરમાં આવે છે. પણ જ્યાં સુધી અનંતાનુબંધીનો કષાય તૂટ્યો નથી, અભાવ થયો નથી, ત્યાં સુધી એને અનંતતા મટી નથી. કષાયની પણ અનંતતા મટી નથી અને ભવભ્રમણની અનંતતા પણ એને યોગ્યતામાંથી ગઈ નથી. એ પ્રથમ દર્શને, સમ્યક દર્શને એ અનંતતા રહેતી નથી, મર્યાદિત સ્થિતિમાં, એકદમ મર્યાદિત સ્થિતિમાં આવે છે. એ ક્ષણના આરાધનમાં, કેટલું આરાધન છે? એક જ ક્ષણનું આરાધન છે. જો એ ક્ષણના આરાધનમાં આટલી શક્તિ તો અંતર્મૃત સામે ટપટી લગાવે, પ્રસન્મુખ થઈને ત્રાટક કરે તો કેવળ જ્ઞાન ફાટે, પરમાનંદ પ્રગટ થાય, અનંતગીરી પ્રગટ થાય, યથાખ્યાત ચારિત્ર કવિ પહેલા પ્રગટ થઈ જાય છે. એ પહેલા તો યથાખ્યાત ચારિત્ર 12મા સ્થાને આવી જાય છે. વિતરાગ ચારિત્ર જેને જ્યાં રાગના અનંતમાં અંશે પણ સદભાવ નથી, સર્વથા ઉજ્જવળ શુક્લ ધ્યાન છે. નાની વૃત્તિ સહજમાં છે, વિશેષ ના સહજમાંથી સહજપણે અંદરમાં ન રહ્યું ઉપયોગ તો એને સહેજે એ ઉપયોગ બીજે ક્યાંય જાય એને બદલે એ જ સહજને કહેનારું જે શાસ્ત્ર છે. નિર્વિકલ્પ દશામાં પણ એને વિષય કરવો છે સામાન્ય, અને સ્વવિકલ્પ દશામાં પણ એને વિષય કરવો છે સામાન્ય. એની વૃત્તિ સામાન્ય પર છે. જ્ઞાન વધારવા ઉપર એની વૃત્તિ નથી, પણ જ્ઞાન તો સહેજે સહેજે વધે તો વધે છે, પણ એની દ્રષ્ટિ જ્ઞાન વધે છે એના ઉપર નથી. નિર્મળતા થાય છે એના ઉપર દ્રષ્ટિ નથી. સૂક્ષ્મ વધે એના ઉપર તો દ્રષ્ટિ નથી, પણ નિર્મળતા થાય છે એના ઉપર પણ દ્રષ્ટિ નથી. આનંદ વધે છે એના ઉપર પણ દ્રષ્ટિ નથી. ઘણી દશામાં આવ્યા કુંકુંડાચાર્ય, લગ્ન ભાવલિંગી દિગંબર સંત કોનું હિલમાં એ બાજુ દક્ષિણમાં વિહાર કરતા હતા. પાડીમાં ઓકે નવી હોદી પમતો ન પમતો જાણવો બીજો ભાવ. હું પ્રમત પણ નથી, હું અપ્રમત પણ નથી. મુનિ દશા તો પણ છે, આપને કેમ ના પાડો છો? તો કે એ અમારો દ્રષ્ટિનો વિષય નથી, નથી એની ખબર નથી, એવું કાંઈ નથી. છે એનો ખ્યાલ છે તો પણ દ્રષ્ટિ એના ઉપર નથી એમ. દ્રષ્ટિનો વિષય નથી એટલે શ્રદ્ધાનો વિષય નથી, આ હું એમ વિષય નથી. દ્રષ્ટિ એટલે આ હું એમ. તો વર્તમાન પ્રમત અપ્રમત છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળો આ હું એમ નથી, આ જ્ઞાયક ભાવ તે હું એમ છે. જાણગો દીધો ભાવો ત્યાં શું જ ટીકા કરતા અમૃતચંદ્રાચાર્ય કે નિર્વિકલ્પ દશામાં જે જ્ઞાયક જણાયો અનુભવાયો તે જ સફર પ્રકાશ જ્ઞાનના કાળે સવિકલ્પ દશામાં પણ તે જ જણાયો. સવિકલ્પ દશામાં તો આખું શાસ્ત્ર આપેલું ટીકા કરીને તો કે નહીં, એના ઉપર અમારું લક્ષ્ય નથી. અમારું લક્ષ્ય એકલા જ્ઞાયક ઉપર. આવી સુંદર ટીકા રચી તો કે એ બધું કાંઈ નહીં, આવી સુંદર ટીકા કાંઈ નહીં, આવો સુંદર જ્ઞાયક એમ વાત છે. તો હીરાની રજ પણ કિંમતી હોય છે, કરાણ ઉપર જોતા નથી. એ પણ કેરેટમાં દુખાય છે, એ કાંઈ શેર પાસે રચે કે ગ્રામમાં દુખાતી નથી, એના કેરેટમાં ભાવ થાય છે. કેમ કે હીરાની રજ છે એમ. શાસ્ત્રનું પણ એની રજ છે. નાયકને ગાતા ગાતા થોડો વિકલ્પ બહાર રહ્યો અને શુભરાગની ઉત્પત્તિ થઈ તો એને વ્યવહાર રત્ન પ્રજ્ઞામ આપ્યું. રતન તો નિશ્ચય હાથા થાય છે પણ આને રતનનું નામ આપ્યું, કેમ કે એની રજ પડી છે ત્યાં. પણ એની દ્રષ્ટિ ન તો એ શુભરાગ ઉપર છે કે ન તો શુભરાગથી માથે એની સાથે સાથે વધતી નિર્મળતા ઉપર છે. દ્રષ્ટિ નથી એના ઉપર. આ હું એમ અપ્રમત દશા તો નિર્મળ છે, પ્રમત દશા વિકલ્પ વાળી છે. છઠ્ઠે સાતમી તો નિર્વિકલ્પની દશા છે. હું નહીં, હું જ્ઞાયક એમ છું, એવી વાત આવી છે. ગુરુદેવ કહેતા કે આ છઠ્ઠી ગાથા ગાથા એ છઠ્ઠીનો લેખ છે ને. બાળક જન્મે તો છઠ્ઠે દિવસે વિધાતા આવીને એના લેખ લખે છે કે આ બાળકનું જીવન આવું જશે. એક લૌકિક વાત છે, વસ્તુતા એવું કાંઈ છે નહીં, એ તો પૂર્વકર્મ લઈને જ મળે. એના બધા કર્મ તો એને પૂર્વે બાંધ્યા છે, અત્યારે કોઈ ભોગવવા આવ્યો બાંધેલા, નવા લખવાના છે. જે ભોગવવાના છે એ નવા નથી લખવાના. નવા તો લખાશે જેવા પરિણામ કરશે એમાં, એમાં નવા લખાશે. એ કાંઈ આજે લખવા છઠ્ઠી છઠ્ઠના દિવસે લખવાના નથી. લૌકિક પદ્ધતિ છે. છઠ્ઠીના લેખ જેમ ફરે નહીં મુદ્દો એ લીધા. લોકો જેમ માને છે કે છઠ્ઠીના લેખ ફરે નહીં, એમાં છઠ્ઠી ગાથાનો સિદ્ધાંત ત્રણકાળ ત્રણલોકને વિશે અબાધિત છે. જે જ્ઞાયક આત્માનો તમને શ્રદ્ધા કરવી, જ્ઞાને અને ચારિત્ર કરીને આશ્રય કરવો, એ જ સમ્યક દર્શન અને મુક્તિ પર્યંતના પરિણામોને કરવા યોગ્ય સમ્યક કાર્ય છે. એવો જે સિદ્ધાંત છે છઠ્ઠીના લેખ જેવો છે. એમાં કોઈ કાળે કાંઈ ફેરફાર કરવા જાય તો આખું તત્વ બદલાઈ જશે અથવા તત્વનું હોન થશે. એટલે એના ઉપર વજન બોલાય. છઠ્ઠી ગાથાનો સિદ્ધાંત છે કે જ્ઞાનની વિશેષતા કરવી એમ કહીએ છીએ તો પણ સામાન્યની દ્રષ્ટિ રાખવા ઉપર વજન છે, તે નિર્મળતાનું કારણ છે. અહીંયા પોઈન્ટ લીધો છે કે વિશેષ જાણવાથી વિકલ્પ થાય છે એમ અજ્ઞાની એકાંત ખેંચે છે. શું કહે છે કે જેને જગતના કાર્યોની રુચિ છે અથવા જેને સુહરાગની રુચિ છે અને ક્રિયાકાંડની રુચિ છે એ કોઈ વાર એનું એકાંત ખેંચે છે કે આ શાસ્ત્રો બહુ વાંચતા તો વિકલ્પ બહુ વધે છે, ઘણા વિકલ્પ થાય છે, પણ હું ક્યાં નિર્વિકલ્પ દિશામાં ઉભો છો, હું જે કાંઈ બીજું કરે છો એમાં પણ વિકલ્પ જ છે. વિકલ્પ શાંત થાય એવો ઉપાય સત્શાસ્ત્રોમાં કયો છે અને એવો ઉપાય એ સત્શાસ્ત્ર દ્વારા પોતે અંગીકાર કરે તો એ શાસ્ત્ર એને વિકલ્પ વધવાનું નિમિત્ત થયો કે વિકલ્પ ઘટવાનું કે વધવાનું શાનું નિમિત્ત થયો? જો એ પોતે રીતને અંગીકાર ન કરે વિકલ્પ વધે, એટલે દ્રષ્ટિ એની નિર્વિકલ્પ આત્મા ઉપર ન હોય તો એને શાસ્ત્ર જ્ઞાન વિકલ્પ વધવાનું નિમિત્ત થાય, પણ જો દ્રષ્ટિ નિર્વિકલ્પ આત્મા ઉપર હોય તો શાસ્ત્ર જ્ઞાન એને વિકલ્પ વધવાનું નિમિત્ત નહીં થાય, ઉલટાનું વિકલ્પ મટવાનું નિમિત્ત થશે. એ તો બહાનું છે, ઉપયોગ અંદર રહેતો નથી એટલે સ્વરૂપ રસ ઘૂંટવાનું એ એક બહાનો છે, એ શાસ્ત્રના બહાને પણ સ્વરૂપ રસ ઘૂંટે છે. એ હોય તો જ ઘૂંટાય એવું કાંઈ નથી, શાસ્ત્ર મળે તો જ ઘૂંટાય એવું કાંઈ નથી, પણ એક બહાનો એ છે. એટલી વાત છે, તો જંગલમાં શાસ્ત્ર અધ્યયન કરતા ધ્યાન વધારે કરે છે, દિશામાં જ્ઞાનના પ્રયોગને બદલે ધ્યાનનો પ્રયોગ વધારે છે, કેમ કે ત્યાં શાસ્ત્રનું સાધન હોય અને ન પણ હોય, જંગલમાં તો શાસ્ત્ર ન પણ મળે, જંગલમાં ક્યાંથી શાસ્ત્ર ના બરોબર, મુનિ કાંઈ લાઇબ્રેરીને હારે લઈને ફરતા નથી, એમાં આ ઉપકરણ છે માટે એક ગાંઠડી એની બાંધવા એવું હતું. એકાદ શાસ્ત્ર વિકલ્પ હોય શાસ્ત્રનો તો સાથે રાખે, પણ એ વળી કોઈક માગે તો ફટાક દઈ દે છે, એમ કે મહારાજ આ શાસ્ત્ર અમારે માટે આપશો, એ એક સેકન્ડની વાર ન લાગે. ઉપકરણ હોવા છતાં એના ઉપર મમત્વ નથી, એટલો તો ચારિત્ર મોહનો રાગ પાતળો છે ત્યાં, કેમ કે એવી પકડ નથી કે એ હશે તો મારું સાધન થશે ને નહીં હોય તો પાછો હું શું કરીશ, મારા ઉપયોગને હું ક્યાં ટકાવીશ, કે મારા ઉપયોગને ક્યાં ટકાવવું એ પ્રશ્ન નથી. ક્ષણે ક્ષણે ઉપયોગ તો અંતરલીન થાય છે, હવે પ્રયોગ એ ચાલે છે કે કેમ એમાં ને એમાં બે ઘડી સ્થિર થઈ જાય, એટલા માટે તો આ પ્રયોગ ચાલે છે. એમાં શાસ્ત્ર કોઈ એવી ચીજ નથી કે જેના વગર ચાલે નહીં, મુનિને કોઈ એવી ચીજ નથી કે જેના વગર એને ચાલે નહીં એવું કાંઈ નથી. ગ્રહસ્થ હોય તો પણ સમ્યક દ્રષ્ટિ હોય અને શાસ્ત્ર ન મળે એવા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં હોય તો પછી શું કરે, આકુલતા કરે? અંદરમાં આત્મામાં વિશેષ જવાનો પ્રયત્ન કરે, એ પણ એમ કરે. સુગાનીજી એક વાત લખી છે, એકાંત મળે તો સ્વરૂપનું ધ્યાન કરવાનો ભાવ વિશેષ વિશેષ રહે છે, પણ એકાંત ક્યારેક નથી મળતું પ્રવૃત્તિને હિસાબે. મુસાફરી આ તે ત્યાં બી મુસાફરી, ત્યાં કલકત્તા, ત્યાં મુંબઈ, બે દિવસની મુસાફરી તો 3 દિવસ, હવે બધું ફાસ્ટ ટ્રેન વાંચે, 2-3 દિવસની મુસાફરી હોય, શું કરવું? સહેજ આકુલતા થાય, એકાંત મળતું નથી, ભાવના છે ને એટલે. પણ પછી એ આકુલતા કરીને બેસી રહેતા નથી. બહારમાં એકાંત ન મળે તો અંદરમાં એકાંત બનાવી લઈએ, ક્યાંથી પરિણામને વાળે છે એવો પ્રકાર છે. આહારનો ભાવ થાય, વિકલ્પ થાય અને આહાર કરવા નીકળે. 46 દોષ રહીત શુદ્ધાહારનો યોગ ન થાય તો મુનિને વૈરાગ વધે છે. આકુલતા થતી નથી પણ પરિણામમાં બહાર એવું નથી થતું કરે આહારનો કાંઈ મેળ ખાતો નહીં, લોકો કાંઈ સમજતા નથી અમારી દશાને, એમ કે એમ થતું છે. આ લોકોને કાંઈ સમજણ પડતી નથી, આવી મુનિ દશા આહારનો યોગ ક્યાંથી મળે મુનિના? મહાન પ્રસંગ ગણાય ને, મુનિને આહાર દાનનો પ્રસંગ તો મહાન પ્રસંગ ગણાય શ્રાવક માટે. મુનિ એમ વિચારે કે આવા મહાન પ્રસંગને આ શ્રાવકો સમજતા નથી, એ તો વૈરાગ બતાવે. જે થયું તે ઠીક છે, આ પ્રસંગ પણ મારા આત્મા માટે ઉત્તારિત છે. બીજા જીવો એમ વિચારે એક દ્રષ્ટિકોણથી કે મુનિને આહારનો અંતરાય ઉભો થયો અને આહારનો પાછા ચાલ્યા જાય છે, આહારનો યોગ ન જુએ છે, જે પાછા વળી જાય છે, એ કંઈ શોધવા માટે ઊભા નથી રહેતા. હવે થોડીક વાર પછી થઈ જશે તો થોડી વાર પછી કાંઈ મેળ થશે તો એટલે રાહ જોતા. તો એ પ્રસંગ પણ પોતાને આરાધનામાં ઉચ્ચારી છે એમ મળે છે, વિકલ્પ કેમ મળે છે એ પણ ઉચ્ચારી છે. અનાહાર એવો મારો આત્મા, આહાર રહીત એવું મારો આત્મસ્વરૂપ, તો એમાં આનંદના આહારમાં જાઉં, આનંદનો આહાર લઉં, આનંદનો સ્વાદ લઉં, અને મારો આત્મા તો પુષ્ટ થતો જાય છે. દેહનું થાવું હોય તે થાવ, પણ મારો આત્મા તો પુષ્ટ થતો જાય. એ જ રીતે સત્શાસ્ત્રના નિમિત્તથી પણ આત્માને પુષ્ટ કરે છે. સાધક જીવ જેની દ્રષ્ટિ સામાન્ય ઉપર છે એ સત્શાસ્ત્રના નિમિત્તે પણ પોતાના આત્માને પુષ્ટ કરે છે, નિર્મળતાને વધારે છે. રાગને ને વિકલ્પને વધારતા નથી ને ઉઘાડ જ્ઞાનને પણ વધારતા નથી. પણ અજ્ઞાની એકાંત ખેંચીને જે એકાંતે સત્શાસ્ત્રના અધ્યયનનો નિષેધ કરે છે તેને સમજાયું કે જ્ઞાનની વિશેષતા તે નિર્મળતાનું કારણ છે. જ્ઞાનની વિશેષતા એમાં શું છે? જ્ઞાનની વિશેષતા એ શાસ્ત્ર જેને વેચ્યું છે એવા જે જ્ઞાની છે એને શાસ્ત્ર વેચ્યું છે તેના નિર્મળ જ્ઞાનમાં અનેક વાતો, આત્મા સંબંધોની અનેક વિશેષતાઓ જ્ઞાન ગોચર થઈ છે, અને એ જ્ઞાન ગોચર સ્પષ્ટપણે થતા વચન ગોચર પણ થઈ છે, એમાંથી આ શાસ્ત્ર રચાણું થયું. તો એ જે વિશેષતાઓ છે એ બીજા સાધકજીને જ્ઞાન ગોચર ન થયું હોય તો જ્ઞાન ગોચર થાય છે શાસ્ત્રના નિમિત્તે. શાસ્ત્રના નિમિત્તે અને ઉપાદાનના કારણે. કેવી રીતે? કે જે ભાવ, જે વિશેષતા શાસ્ત્રકાર કહેવા માગે છે તે વિશેષતાને તે અંતર અવલોકન દ્વારા અવલોકે છે. એટલે એને વિશિષ્ટ આત્મા, એવી વિશિષ્ટતાથી વિશિષ્ટ આત્માનો મહિમા અને રસ વધે છે અને એ દ્વારા એની નિર્મળતા વધે છે. ત્યારે એ બહારમાં જેના નિમિત્તે પરિણમન અંદર અવલોકનમાં ગયું એને નિમિત્ત કહેવામાં આવે છે. જો એ રીતે અંતર અવલોકનમાં એ ન જાય તો બહારમાં જે કહેવા ધારે છે એને નિમિત્ત પણ લાગુ પડતો બને છે. આમ ક્યાં કરે છે? કેમ કે કહેનાર જ્ઞાની જે શૈલીથી કહે છે એમાં તો કોઈ એવી તર્ક કરે, પણ કોઈ એવી નવીન વિશેષતા કહે તો એવી રીતે એને એ પ્રકાર થયો એમ કારણ બધ પડે. પણ તેની તે વાત કરતા હોય અથવા તેનું તે શાસ્ત્ર ફરીને અધ્યયન કરતા હોય એ સમયસર ફરી ફરીને વાંચતા હોય તો કેમ થાય કે તો પણ નવો નવો રસ ઉપજે છે? એ કુદરતી પ્રકાર છે. જેને જેની રુચિ છે તેને તેનો રસ, તેમાં તેનો તે વિષય ન બદલાય તો પણ ઉપજા કરે છે. બારમાં બને છે, સંગીત સાંભળે છે ઘરે, આ રેકોર્ડ અત્યારે કેસેટ લઈ આવે છે, પેલા રેકોર્ડ લઈ આવતા તો તેનું તે ગીત વગાડવા મૂકે છે. ઘરે પણ આહારમાં શું કરે છે, જે ચીજ વધારે ભાવતી હોય, રૂચિની ચીજ હોય તો ઘરમાં એ વારંવાર બને છે. અમારા ઘરમાં આ ભાવે છે માટે અમારે તો એક મહિનામાં આટલી વાર આ ચીજ બનાવવાની. તેની તે ચીજ છે ને તેનો રસ આવે છે, એની રૂચિ છે તેનો રસ આવ્યા વિના એમ તેનું તે શાસ્ત્ર, તેનો તે જ્ઞાયક આત્મા અને તેનું તે શાસ્ત્ર. જ્ઞાયકની રુચિ છે એટલે તેનું તે વાંચતા એમાંથી નવીન નવીન દ્રષ્ટિ થાય. એવું નથી કે તેનું તે શાસ્ત્ર વાંચીએ એટલે એનો રસ ઉડી જાય, એવું નથી. તેની તે વાત થાય એટલે એનો રસ ઉડી જાય. હા, રસ ક્યારે ઉડી જાય? કે એની રુચિ ન હોય તો. તો તેની તે વાતમાં અરસ પરિણામ થશે, પણ તેની રુચિ હોય તે ફરી ફરીને મળે તો તે રસવૃદ્ધિનું નિમિત્ત છે. અરે ન મળે તો રસવૃદ્ધિનું નિમિત્ત છે, મળતું નથી એમ કરીને રસ વધારે. ધારમાં એમ જ છે ને, ભાવતું ન મળે તો નથી મળતું એમ કરીને રસ વધારે, ને મળે તો મળે છે એમ કરીને રસ વધારે, પણ રસ જ વધારે છે. બીજું છે કે નહીં? બસ એવું આમ 1008 ગુણ છે તો શું કઈ ખરે ને એની એ વાત નહીં આવતી હોય કે આત્મા ઉપર દ્રષ્ટિ રાખતી એ વાત કઈ. આ 946 માં નવી આવી છે એ વાત આત્મ અનેક વાર આવી જવા છતાં એ જ રસવૃદ્ધિનું કારણ થાય. જો રુચિ હોય તો, જો રુચિ ન હોય પોતે અરુચિનું કારણ થાય, નિમિત્ત થાય. તેની તો એવી વાત છે, પણ એક રુચિનું નિમિત્ત નહીં, એક ને અરુચિ. શું કહે છે કે જે શાસ્ત્રથી વિકલ્પ વધે છે એવો એકાંત ખેંચીને બીજી વિકલ્પવાળી પ્રવૃત્તિમાં વળી જાય છે તેવા જીવને અહીંયા સમજાયું છે અપેક્ષિત સિદ્ધાંત છે. જે સ્વરૂપમાં સ્થિર રહેતો હોય એને એમ નથી કહેતા કે તું તારા સ્થિરતાની પ્રવૃત્તિ છોડીને શાસ્ત્રને વાંચવા બેસી દીધી, એને એમ કહેતા. પણ જેને શાસ્ત્રના નિમિત્તે વિકલ્પ વધવાનું એક ખોટી સમજણ છે અને એ બીજી વિકલ્પવાળી પ્રવૃત્તિમાં ખૂંચી જાય છે, શાસ્ત્ર વાંચનમાં રસ આવતો નથી, બીજા વિકલ્પમાં જેને રસ આવે છે એને સમજાયું છે કે એ જ્ઞાનની વિશેષતા તે નિર્મળતાનું કારણ છે, અને જ્ઞાનની એમાંથી વિશેષતા થશે, અનેક વાત અનેક વાતો તને સમજાશે, જે વાત વાંચતા તને નહીં સમજાયું હોય તે વાત ફરીને વાંચતા કંઈક એમાંથી ઊંડાણ સમજાશે, અને એ વિશેષતા થઈ એ નિર્મળતાનું કારણ થશે. ઓગણીસો વખત તો સભામાં વાંચ્યો, જાહેર વ્યાખ્યાન પોતાની રૂમમાં ઓરડામાં કેટલી વાર વાંચ્યું એનો હિસાબ નથી, હજારો વાર વાંચ્યું. એમાં એવું છે કે જે શાસ્ત્ર જેને નિમિત્ત પડે, નાયક આત્માને નાનવા લેવાનું જે શાસ્ત્ર જેને નિમિત્ત પડે એમાં એને બહુ રસ આવે. જેટલી વાર વાંચે એટલી વાર એટલો જ રસ આવે, એટલો એટલે વધતો જ રસ આવે. એમાં આ ફરીને વાંચ્યું છે એટલે હવે એનું એ વાંચ્યું છે એટલે અરસ થાય, તો રુચિ બદલાઈ ગઈ હોય તો થાય. રુચિ આત્માની હોય અને આત્માને કહેનારા શાસ્ત્રો વાંચતા વિકલ્પ વધે ને અરુચિ થાય એ વાત એને માટે સંભવિત કેટલું તો એમનું રોજનું પરિચર્ય નતું. સવારમાં 4 વાગે ધ્યાનમાં બેસતા કેટલું તો રોજનું સમયસારમાંથી પરિચર્ય, 1-12 ગાથાના ભાવો, 47 શક્તિ આત્મામાં રહેલી જે શક્તિઓ એમાંથી 47 કહે છે સમયસાર. 47 શક્તિ વાત નીકળેલી રોજ વહેલી સવાર પરિચર્ય નવ સંખ્યા તમે
વાંચવું
જેને નાયક સ્વરૂપનો નિશ્ચય નથી થયો, એટલે જેને પોતાના આત્મ સ્વભાવનું ભાવ ભાષણ નથી થયું, જેવો આત્મા છે એવું અવભાષણ એવું પ્રતિભાષણ, એને આત્માનો નિશ્ચય અથવા આત્માનો નિર્ણય કહીએ. તેને તેવું ભાષણ થવા અર્થે નિર્ણય થવા અર્થે અત્યંત જિજ્ઞાસા વધારીને અત્યંત ભાવના વધારીને ખરી લગ્નથી પાછળ પડીને નિર્ણયની દિશામાં પ્રયત્ન કરવો. મુમુક્ષુનું પ્રથમ પહેલનું કોઈ કર્તવ્ય હોય તો આ છે. આ સિવાય બીજે આડે અવળે શક્તિને વેડફવી નહીં. તમામ શક્તિ આ એક મુદ્દા ઉપર જો કેન્દ્રિત કરવામાં આવે તો એમાં ધારી સફળતા મળે છે. વીર પાછળ પડીને પોતાની પૂરી શક્તિ લગાવતો નથી આ દિશામાં, બીજી બીજી વાતોમાં અને બીજા વિષયમાં શક્તિને વેડફે છે, વહેંચે છે, એટલે કાર્ય ન થાય. નહીં તો નિર્ણય થવો એ કાર્ય એટલું અઘરું નથી. તમને પંચેન્દ્રિય મનુષ્ય પ્રાણીને એટલું અઘરું નથી, નિર્ણય થઈ શકે. નિર્ણય કરવા ધારતો નથી એક વાત તો ગાંઠ મારવી છે. જ્યાં સુધી મારું જીવનું સ્વરૂપ સર્વજ્ઞ અરિયંત પરમાત્માએ કેવળ જ્ઞાનમાં જોયું છે અને કહ્યું છે એવું મને ન ભાસે, શુદ્ધ સત્તા એ સૌને પહેંચતા હોનાર પ્રભુ તમ જાણ ગરીતિ, એ જાણવાની જે ભગવાન અરિયંતની રીતિ છે સર્વજ્ઞની, એ રીતે મને જ્યાં સુધી એવું છે એવું ન જણાય ત્યાં સુધી બીજી વાત સામે જોવું નથી. તો સાધારણ ધીમો અલ્પ પ્રયત્ન હોય એને વધુ વધુ 6 મહિના લાગે છે. એ તો સમ્યક દર્શન ને 6 મહિના લાગે છે. નિર્ણય ને તો એટલી વાર લાગવાનો પ્રશ્ન નથી. કેમ કે નિર્ણય નું સાધન જે ઉપયોગ લક્ષણ એ નિર્ણય નું સાધન ઉપયોગ પ્રગટ છે, અતિ પ્રસિદ્ધ છે. આત્મા જે શ્રદ્ધાનો વિષય અસ્તિત્વ સ્વરૂપે છે એનું અસ્તિત્વ અતિ પ્રસિદ્ધ છે. આત્મા છે એના શ્રદ્ધાનો અસ્તિત્વ, એના શ્રદ્ધાનો આત્મા છે. આત્મા પ્રત્યક્ષ છે, અત્યંત પ્રગટ છે. કેમ કે જ્ઞાન વૃત્તિઓ પ્રત્યક્ષ પ્રગટ અનુભવ ગોચર થઈ રહ્યો. એ સાધન બહુ જબરજસ્ત છે, પ્રગટ સાધન છે અને સર્વ કાળે ઉપલબ્ધ છે. સાધનની એક સમય રાહ જોવી પડે એવી પરિસ્થિતિ અહીંયા નથી. પોતાનો એ બાજુનો એ દિશાનો યથાયુગ પ્રયત્ન જોઈએ. વચનામૃતમાં તો બેન છે બહુ સ્પષ્ટ કર્યું છે, જેટલું કારણ આપે એટલું કાર્ય થાય. પોતે કારણ આપતો નથી તેટલે એટલે કાર્ય થતું નથી. ચોખ્ખે ચોખ્ખું આદિ ભાષામાં પણ બહુ સ્પષ્ટ. એમાં કોઈ એમ કે ના ના અમે તો પુરુષાર્થ કરીએ છીએ ને કારણ આપીએ છીએ પણ કાર્ય થતું નથી, એટલે પછી અમને મૂંઝવણ થાય છે કે નહીં એ વાત થતી. કારણ આપે એને કાર્ય થાય, થાય ને થાય પ્રશ્ન. પુરુષાર્થરૂપ કારણ ભજે અને કાર્ય એનું ન હોય બને. અને મૂંઝવણ એનું પરિણામને ફળ ન આવે એની મૂંઝવણ રાખવા જેવી છે. કેમ કે દ્રષ્ટિ તો પર્યાય ઉપર અમસ્થિર રાખવાની નથી. જે ફળ આવે તો પર્યાયમાં આવે છે ને કાર્ય, દ્રષ્ટિ ક્યાં ત્યાં રાખવાની છે. હું જે સ્વરૂપે મૂળ સ્વરૂપે છો એ દ્રષ્ટિનો વિષય છે. અને દ્રષ્ટિ જ્યાં અનંત ગુણ ભંડારનો કબજો લે છે ત્યાં એને પછી બીજો વિકલ્પ છો, કાર્ય સંબંધિત બીજો વિકલ્પ છો. એની હૈયાતીને અનંત ગુણ ભંડારની હૈયાતી, અનંત ગુણના નિધાનની હૈયાતી છે એ જ્યાં દ્રષ્ટિ ગ્રહે છે કે છે પોતે છે, પછી એને બીજા પરિણામ આશ્રિત પરિણામો કરવાનો પ્રશ્ન રહેતો. કે એને પોતાના પરિણામમાં અમુક પરિણામ કેમ ન થયું એ વિકલ્પ એને પછી નથી. એક સ્વરૂપની પ્રતીતિમાં, હયાતીની પ્રતીતિમાં એને પૂર્ણતાની પ્રતીતિ ગમ્યું, પરિણમનની પૂર્ણતાની પ્રતીતિ ગર્ભિત છે. પોતાનું પરિણમન પૂર્ણ થશે એની પ્રતીતિ એને ગર્ભિતપણે આવે. એટલે એને મિથ્યા દ્રષ્ટિને જે આકુલતા થાય કે કેમ પર્યાય આવી થતી નથી એ પ્રશ્ન એને રહેતો. કેમ કે થશે એની એને પ્રતીતિ છે. કેવી પ્રતીતિ છે? કે જેવી કેવળ જ્ઞાનને પ્રગટ પર્યાયની કેવળ જ્ઞાનીને પ્રતીતિ છે, એવી શ્રુત જ્ઞાનીને અપ્રગટ પર્યાયની પ્રતીતિ છે. પ્રતીતિમાં કોઈને ફેર નથી. આટલી સજ્જડ પ્રતીતિ. એ પ્રતીતિ થાય એમાં કઈ બહુ મોટી વાત નથી. એ પ્રતીતિમાં થવા પહેલાના પ્રોસેસમાં જ કેટલીક વાતો તો આવી ગઈ છે. ગુરુદેવ પ્રવચનમાં કહેતા કે મુમુક્ષુને તો આત્માનો જે વિષય ચાલે છે અહીંયા સત્શાસ્ત્રોમાં, એમાંથી એને કેવળ જ્ઞાનના ભણકાર આવવા લાગે કે મને કેવળ જ્ઞાન થવાનું છે. જે અંતર જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાંથી એને કેવળ જ્ઞાનના ભણકાર આવવા માંડે. સમ્યક દર્શનના ભણકાર નો આવે અને કેવળ જ્ઞાનના, તો હા કેવળ જ્ઞાનના ભણકાર આવે. હવે એને અનુભવ થાય ને દ્રષ્ટિ થાય, એને પૂર્ણતાની પ્રતીતિ ન થાય, એ પ્રશ્ન ક્યાં રહ્યો? એ પ્રશ્ન ચર્ચાસ્પદ પણ રહેતો નિર્વિવાદ વિશે થઈ જાય. એવા એવો જીવ, એવો આત્માર્થી જીવ કે જેને ભણકાર તો પહેલા વાગી ગયા છે, એને પ્રતીતિ થઈ જાય. એટલે એ પ્રશ્ન રહેતો નથી કે એની પ્રતીતિ અને કેવળીની પ્રતીતિમાં કાંઈ ફેર છે, એ પ્રશ્ન રહેતો જેમ કોઈ 80 વર્ષના વૃદ્ધના માથા ઉપર 4 મણનો બોજો હોય તો તે પૂર્ણિમાના ચંદ્રને આકાશમાં ઊંચું જોઈને જોઈ શકતો નથી. દ્રષ્ટાંત આપીએ છીએ. એક તો વૃદ્ધ છે એટલે શરીરે અશક્ત છે એવું છે, અને એમાં એને માથે 4 મણનો બોજો હતો એટલે માથું અંદર ડોકમાં ઘૂસી જાય, ડોક અંદર ઘૂસી જાય એટલો તો બોજો છે. એ માથું ઊંચું કરી અને ચંદ્રનું દર્શન કેવી રીતે કરે? એવી સ્થિતિ જે થાય છે શરીરની, એ દ્રષ્ટાંતે અહીંયા એક સંસારી જીવની પરિસ્થિતિ લીધી છે કે જે સંસારી જીવ ભારે કર્મી છે, જેને હજી પરિભ્રમણ ઘણું છે, અને વર્તમાનમાં જેને સંસારનો રસ ઘણો છે, સંસારના કાર્યોનો રસ ઘણો છે, વર્તમાન ઉદયનો રસ ઘણે ઘણો રેડાય છે, તેને એને બોજો છે માથે. એક તો હીન પુરુષાર્થી છે એટલે વૃદ્ધ છે, વૃદ્ધને શરીર શક્તિ નથી, તો અહીંયા આને આત્માની શક્તિ નથી એમ કહે છે. હીન પુરુષાર્થ, પુરુષાર્થ હીણો તો છે, હીણો પુરુષાર્થ એટલે પુરુષાર્થ તો આત્માનો કરી શકતો નથી કે ઉપાડી શકતો નથી, એમાં પાછો ઉદયમાં રસ લે છે એટલે બોજો ઉકાળે છે. બે વાત ભેગી છે. એ જેમ પૂનમના ચંદ્રને જોઈ શકતો નથી એમ આ આત્માને જોઈ શકતો નથી.
ભગવાનનો